सुख सुख केवल सुख छो तमे सर्वोपरि मारा ना करुणा करियम ऊपरे तमे सदा रया छो सा आनंद तमारो आपो छो राजी थई हरिरा सर्वोपरि तमे मल्या छो प्रीतम मुझ सुखदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम पूजितम सुरनरोत्तमेर मुदा धर्मनंदन महं विचिंतये ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री सर्वावतारी हरि कृष्णाय नमो नमः बोलो स्वामी नारायण भगवान
નર ને વાત કરી કે જેનું આપણે ધ્યાન ભજન કરીએ છીએ સર્વોપરી ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે આપણને દર્શન દેવા માટે પધારી રહ્યા છે.
કાલ ગુરુજી વાત કરી કે જે સ્વયં મોટા હોય તે જ મોટાનો મહિમા જાણી
શકે. નારાયણે નર ને વર્ણી પોતાને ત્યાં આવે છે એનું શું કારણ બતાવ્યું?
કેટલાય વર્ષો સુધી નારાયણ ઋષિ કે આપણે તપ કર્યું મહારાજને રાજી કરવા માટે એટલે આપણને દર્શન દેવા માટે પધારે.
નારાયણે નરને વર્ણીને આવતા જાણી શું વ્યવસ્થા કરવાનું કહ્યું?
નારાયણે નરને કહ્યું કે વર્ણીને તમે સામા જાઓ અને હિમાલયને કહેજો કે એને સગવડતા કરી આપે અને અહીં સુધી સરળતાથી પહોંચી શકે.
આદમી અત્યારે ક્યાં ટકે ને ક્યાં ન ટકે?
જ્યાં પોતાના મુખેથી બીજાનો મહિમા કહેવાતો હોય ત્યાં આદમીતા ટકે છે.
ક્યાં ન ટકે?
જ્યાં પોતે પોતાનો મહિમા કહેતા હોય બીજાને.
બદ્રીવનમાં અત્યંત ઠંડા પાણીની નદી શ્રી હરિને કેવી રીતે પાર થઈ?
સિદ્ધ મુક્તો એને પાર કરાવી દીધી મહારાજને.
કોનામાં ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્યાદિક હોય છે?
જે નીલકંઠ વર્ણી એવા સ્વામિનારાયણ ભગવાનને યથાર્થ સર્વોપરી સર્વાવતારી સમજે છે અને સમજાવે છે ભજે છે એનામાં જ આવું ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્ય હોય છે.
નારાયણ ઋષિએ શ્રીહરિના વચનની શું મહત્તા કહી?
ભગવાનનું એક જ વચન કોઈ પાળે તો એ જન્મ મરણથી રહિત થઈ જાય છે.
વચન કોનાથી પડે છે?
જેને ભગવાનનો ભારોભાર મહિમા હોય તેનાથી વચન પડે છે.
આજે વિક્રમ સંવત 2067 શ્રાવણવદ અમાસ છે. સોમવાર હોવાથી આને સોમવતી અમાસ કહેવાય. તારીખ 29/8/2011 છે. પૂર બીજો તરંગ 19મું શ્રીહરિ અને નારાયણ ઋષિ વચ્ચે સંવાદ. શ્રીહરિના વચન સાંભળીને શ્રી નારાયણ ઋષિ અત્યંત પ્રસન્ન થયા અને પછી બોલ્યા. કાલે શ્રીહરિએ નારાયણ ઋષિને એમ કહ્યું કે અત્યારે બધું ભરતખંડમાં વાતાવરણ જોઈને મારું મન ઉદાસ થઈ ગયું છે. આવો અધર્મ વધી ગયો છે ને વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે ને બધા પાપ કરે છે ને એટલે હું ઉદાસ થઈ ગયો છું. હવે આપ એનો કાંઈ ઉપાય બતાવો જેનાથી બધામાં ધર્મની રુચિ ઉદ્ભવે. આ જગતમાં મેં વિચારીને જોયું છે કે આપના સિવાય બીજો કોઈ સહાય કરી શકે એમ નથી. એમ વાત કરીને મહારાજે ભરતખંડના રાજા નરનારાયણ દેવને પોતાના સહાયી બનાવવા માટે આ જરાક પ્રાર્થના કરી. શ્રીહરિના વચન સાંભળીને શ્રી નારાયણ ઋષિ અત્યંત પ્રસન્ન થયા અને પછી બોલ્યા, આપ સેવા કહો તે હું કરીશ. અમે આપને આધીન છીએ. મહારાજે જરાક મોટા બનાવી દીધા ને કે ધર્મ મારે સ્થાપવો છે એમાં તમે આ દેશના રાજા હોવાથી અમને મદદ કરો. ત્યાં નારાયણ તરત બોલી ગયા, આપ જે સેવા કહેશો એ હું કરીશ. અમે આપને આધીન છીએ. આ બધા મુનિઓ પણ આપને આધીન છે. ભલે આપે અત્યારે અમારા ઉપર કૃપા કરી. આપ તો અપાર સમર્થ છો. આપના સમાન અન્ય કોઈ સમર્થ નથી. જે સ્વયં મોટા હોય તેના વિચાર પણ મોટા જ હોય. જે સહાય કરવા માટે સૌને સાથે લે છે. જરૂર હોય ન હોય પણ મોટાની આ રીત છે, સૌને સાથે રાખે, થોડું ઘણું કામ સોંપીને મદદ કરતા તરીકે સૌને મનાવવા દે, હારે રાખે, એથી કરીને સંપરે આત્મીય ત્યારે સૌ ભેળા ભેળા રહે અને સૌને સુખ આવે. બાકી એકલાય બધું કરી શકે એમ હોય, મોટાની આ રીત છે. અને નાનો માણા કોઈને જશ આપવા ક્યારેય ખુશ હોય નહીં, એનાથી એકલાથી ન થાય એવું હોય ને તોય મહેનત કરે ને વળ ખાઈને તૂટી જાય એટલું મરી જાય. મૂળ એટલું કે મેં જ આ એકલાય કર્યું છે, હું કોઈને પાંચ શીખ્યો નથી, હું કોઈને પાંચ ભણ્યો નથી, મારી રીતે હું તો આ બધું જાણું છું. એવો અહમ સંતોષવાની હલકા માણાને ઈચ્છા બહુ હોય, એટલે કોઈને જશ નહીં જવા દેવા સારું, કોઈને હારે રાખે જ નહીં, કામકાજમાં સાથમાં બને ત્યાં હોય લે નહીં, થાકે ને જરૂર પડે ને તે બાપા કંઈ લે. હલકા માણસની આ વૃત્તિઓ હોય છે, ને મોટા માણસો હૌને સાથે રાખવાની, હૌને જશ આપવાની, હૌને મોટા બનાવવાની સદાય ભાવના રાખે છે. અદ્ભુત વાત છે. ચક્રવર્તી રાજા સ્વયં લડવા જતો નથી, પોતા પાસે તો કરપ હોય છે અને યુદ્ધ તો પ્રધાનમંત્રી, સેનાપતિ અને સૈનિકો જ કરે છે. પોતાની પાસે શું હોય છે? કરપ. અને લડવા તો બધા પ્રધાનમંત્રી, સેનાપતિ અને સૈનિકો જાય છે, પણ રાજા પાસે કરપ હોય છે. કરપ એટલે ભયાનક પ્રતાપ, રૂવાબ. અને એનાથી કાંઈ તે રાજાનું મહત્વ ઘટતું નથી. લડવા ભલે ન જાય, પણ પોતાની આગળ એવું બળ ને રૂવાબ ને પ્રતાપ જ હોય છે. એના વતી બધા લડી મરે, લડવા જાય તો પણ રાજાનો પ્રતાપ જરાય ઓછો ન થાય, તેનું મહત્વ તો પ્રતિદિન વધતું જ રહે છે. એ રીતે જ કદાચ બીજા કોઈ કામ કરે તેનાથી હે સર્વોપરી ભગવાન તમારું મહત્વ જવાનું નથી. તમે અમને સહાય કરો, અમે આ લોકમાં બધા કામ કરી એનાથી આપ સર્વોપરી, સર્વના કારણ એવા પુરુષોત્તમ નારાયણનું કોઈ મહત્વ ઓછું થઈ જતું નથી. કેમ જે આપની આગળ એવો કરપ છે, એવો પ્રભાવ છે, એવો રૂવાબ છે કે હવને તમારું કામ ડાયા થઈને કરવું જ પડે અને કરે જ. રાજા વતી પ્રધાનમંત્રી સેનાપતિઓ બધા લડે છે અને લડવું જ પડે. એનાથી એમ કહેવાય જ નહીં કે આપ શાંતિથી બેહો, અમારે ત્યાં લડવા જવું, મરી જવું, બાધી મરવું તમારે સારું, એમ બોલાય નહીં. રાજાના માટે સૈનિકોએ, સેનાપતિઓએ અને પ્રધાનમંત્રીઓએ કપાય જ મરવું પડે, લડાઈ લેવી જ પડે, કામ કરવા જ પડે. એમ હે પુરુષોત્તમ નારાયણ તમારો પ્રતાપ રૂવાબ એવો ભયાનક છે કે તમારા વતી હૌને કામ કરવું જ પડે, સહાયમાં આવવું જ પડે. અને કોઈ બી સહાયમાં કદાચ ન આવે તો પણ તમે તમારા સામર્થ્ય કરીને બધું જ કરવાને સમર્થ છો. એ વાત પણ એટલી જ હકીકતવાળી છે. તમે અમને જે કાંઈ સેવા સોંપો છો તે અમારા જ રૂડા માટે, અમને સાથે રાખવા માટે, અમને માન આપવા માટે આપો છો, નહીં કે તમારે બહુ જરૂર પડી ગઈ છે એટલે. આપ જે કરો તે જ ધર્મ છે, આપથી અધિક મહત્વનું કોઈ કામ નથી. આપ જે સંકલ્પ કરો તે પ્રમાણે જ સૌએ કરવાનું હોય છે. તમે કહો એમ જે કરે એની જ મોટપ કાંઈક રે. તબ તાકી મોટપ કછું રહેવે,
તબ તાકી મોટપ કછું રહેવે,
તા બિન મહા દુઃખ તે હિલેવે. જો તમે કહો એમ ન કરે, તમારા સંકલ્પમાં ન ભળે, તો એ કોઈક દિવસ મોટું દુઃખ પામે. અને તમારી મરજી પ્રમાણે જે જીવન જીવે એમ જ કરે, એ જ માણસ મોટે પામે. તમારી મરજીનો હામો પડ્યો એ મર્યો સમજો.
તું
ભગવાન શ્રી હરિને જ્યારે અંગ્રેજોને આ દેશની સત્તા સોંપીને અહીંયા રાજા તરીકે લાવવાના હતા ત્યારે જેટલા એની હામાં પડ્યા એ બધા સોલાઈ મર્યા, અને અંગ્રેજોને જ્યારે અહીંથી કાઢવાના હતા ત્યારે એમાં જેટલા હામાં પડ્યા એ બધા સોલાઈ મર્યા. ઠાકોરજીની મરજી હોય એમ જ અંતે થઈને ઊભું રહે છે, જીવનું કશું કાંઈ હાલતું નથી. જે પરમેશ્વરની મરજીને જાણ્યા વિના ઊંધું ઊંધું કહે ને એ બધા સોલાઈ મરે.
જો જો કરો તુમ તે હી હે ધર્મા, જો જો કરો તુમ
તમે જે જે કરો એ ધર્મ જ કહેવાય.
તુમસે અધિક ન હોવું કર્મા, તુમસે અધિક ન હોવું કો કર્મા, તુમસે અધિક નહીં કોવું કો કર્મા,
તમારે જે અધિક કોઈનું કોઈ કર્મ
કર્મા. જો જો કરો તુમ સંકલ્પ જાઈ, જો જો કરો તુમ સંકલ્પ જાઈ, તેહી વિધ કરના પરે સબતાઈ, તેહી વિધ કરના પરે સબતાઈ, તબ તાકી મોટપ કછુ રહવે. તબ તાકી
જો તમારા સંકલ્પ પ્રમાણે તે કરે તો જ તેની મોટપ કાંઈક રહે.
તાબિન મહા દુઃખ તે હી લેવે, તાબિન મહા દુઃખ તે હી લેવે, કહા કલી કહા અધર્મ કે હા, કહા કલી કહા અધર્મ કે હા, કહા કલી કહા અધર્મ કે હા, કહા કલી કહા
બહુ મોટી વાત કરી. જ્યાં ત્યાં કલયુગનો મહિમા ગવાય છે, ક્યાંક અધર્મનો મહિમા ગવાય છે, ક્યાંક માયાનો મહિમા ગવાય છે, ક્યાંક પાપનો કર્મનો પ્રારબ્ધનો મહિમા ગવાય છે. પરંતુ હે ભગવાન, કહાં કલી કહાં અધર્મ કહાં માયા કહાં પાપ પ્રારબ્ધ, તુમસે થરથર ધ્રુજત ઈહા, આ બધાય તમારાથી થરથર ધ્રુજે છે. આપ હાલવા દો એટલું એનું હાલે, આપ જ્યારે ન ચાલવા દો ત્યારે લેશ માત્ર ચાલતું નથી. વચનામૃતના આ શબ્દો છે. કહેવાનો ભાવાર્થ એવો છે કે આપ એક છત્રી સમ્રાટ છો, રાજાધિરાજ છો. આપ કહો તે ધર્મ, આપ કહો તે અધર્મ, આપ કહો એ જ કાયદો, તમે કહો એ જ પુણ્ય, તમે કહો એ પાપ, તમે કહો તો હાન ને તમે કહો તો હવાર, દી કહો તો દિન, રાત કહો તો રાત, તમે કહો એ સુખ ને તમે કહો એ દુઃખ, તમે કહો એ મોક્ષ ને તમે કહો એ બંધન, તમે જે કહો એ જ સાચું, એવા તમે છો. તમે કોઈ સત્ય ને તમે કોઈ અસત્ય, તમારાથી કોઈનું કર્મ મહાન નથી. કાળકર્મ માયા આદિકને તમે હારે રાખો છો ચાઈને, બાકી સર્વે સર્વા તમે જ છો. આ તો ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામના અધિપતિ રાજાધિરાજ સમ્રાટ પુરુષોત્તમ નારાયણ છે એની આ સ્વતંત્રતાની વાત થઈ. બાકી આ જગતમાં જ રાજાશાહી હોય અને કોઈ મોટો રાજા હોય એ રાજા પણ કોર્ટ રાખે, વકીલ રાખે, જજ રાખે, એને સભાસદ કચેરી કહેવાય. કોઈ માણસના ગુનાને વિચારી તપાસી ન્યાય ન્યાય સત્ય સત્ય જોવાનું ત્યાં બધું ચર્ચાતું હોય, પરંતુ આખીર રાજા કહે એ જ ન્યાય. જજનું વકીલનું કોઈનું કાંઈ હાલતું હોતું નથી. જો આ લોકના રાજા જે કહે એ જ ન્યાય ને એ જ અન્યાય કહેવાતો હોય તો અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ જે કહે એ ધર્મ, એ જે કહે એ અધર્મ હોય જ તો એવું. બધાય સર્વોપરી પુરુષોત્તમ નારાયણ થી બિચારા થર થર ધ્રુજે છે. કળિયુગ બિચારો ક્યાં, અધર્મ વળી કોણ, હે આપના ભયથી બધા થર થર ધ્રુજે. આપની આગળ તો તેઓ અતિશય કંગાળ છે અને આપને દેખીને તો તેઓ રડવા લાગ્યા છે. અધર્મ ને કળિયુગ ને બધા રડવા માંડે, આય બાપા આય બચાવજો અમને. આપણે તો બધા શ્રીહરિના આશ્રિત થયા છીએ માટે સર્વોપરી પુરુષોત્તમ નારાયણના કુંવર કુંવરીઓ છીએ. કાળકર્મ માયાથી આપણને દુઃખ દઈ શકાય નહીં. શ્રીજી મહારાજે વચનાવતમાં પણ કહ્યું કે પરમેશ્વરના ભક્તને કાંઈ દંડ દેવો હોય તો ભગવાન પોતે આપે છે, પરંતુ કાળકર્મ ને માયા ભગવાનના આશ્રિતને દુઃખ આપી શકતા જ નથી. માટે પરમેશ્વરનો જેને દંડ આશ્રય છે એને ક્યારેય એમ માનવું નહીં કે હું કાળને લઈને દુઃખી થાઉં છું, કર્મને લઈને દુઃખી થાઉં છું, માયાને લઈને દુઃખી થાઉં છું. ના ભાઈ ના, ભગવાન ચાઈને તમારી કસોટી કરે છે, તમને દુઃખ દે છે. તમને કોઈ પ્રારબ્ધ કર્મ કે માયા કે કાળ દુઃખ દેવા સમર્થ છે જ નહીં. એને દુઃખ દેવું હશે ત્યાં સુધી ભગવાન પોતે આપણા ભલા માટે, આપણને વધારે મહાન બનાવવા માટે, વધારે ઉપસાવવા માટે, વધારે યશ અપાવવા માટે વિધવિધ રીતે દુઃખ આપીને પરીક્ષાઓ કરશે, કસોટીઓ કરશે અને પછી જગત આખામાં આપણું નામ પરમાત્મા ખુદ રોશન કરશે. ભગવાનની આખી રીત જ જુદી છે. હરિચંદ્રની કેવી કસોટી લીધી, પછી કેવું દુનિયામાં એનું નામ અમર કર્યું. દાદા ખાચરની કેવી કેવી કસોટીઓ લીધી, પછી કેવું શાસ્ત્રમાં પાને પાને નામ લખાયું. આપણે જરાક ધીરજ રાખીને પરમેશ્વરે આપેલી પરિસ્થિતિઓમાંથી ધીમે ધીમે પસાર થવાનું સમજવું જોઈએ, તોફાન કરવું નહીં જોઈએ. ભગવાનનું જ હાલે છે, પરંતુ વાત એટલી છે કે ભગવાન ક્યારે વાંકમાં આવતા નથી. ક્યાંક વાંક કાળમાંથી જાય ને, કાંઈક વાંક કર્મમાંથી જાય ને, કાંઈક વાંક પ્રારબ્ધ કે માયામાંથી જાય. પુરુષોત્તમ સદાય નિર્દોષ નિર્બાધ અને હવથી પરે રહે છે, પણ ગમે એટલા એ હંતાઈને ગુપ્ત રહે, પરંતુ એની ઈચ્છા વિના તો કદી ક્યારેય કંઈ જ થયું નથી ને કાંઈ જ થતું હોતું નથી. એ જેની જેટલી ઈચ્છા હાલવા દે એટલી હાલતી હોય છે, પણ પાછળ પરમેશ્વરની ઈચ્છાનો સપોર્ટ હોય હોય ને હોય. પરંતુ ભગવાન દોષમાં એટલા માટે નથી, એ હંમેશાને માટે નિર્વિકાર દિવ્ય અલૌકિક મૂર્તિ હોય, સૌનું હિત જ ઈચ્છે છે, માટે પરમેશ્વર નિર્દોષ છે. જબરી વાતો આવે છે.
તપતીર્થ જોગ જગન અનંતા તુમ કુફલસો કહાં દેવંતા, તુમ સબકો હો ફલ કે દાતા, તુમ સબકો હો ફલ કે દાતા, સો આજ પ્રગટ ભયે સાક્ષાતા.
નારાયણ ઋષિ બહુ સરસ વાત કરે છે. સહાય માગીને એમાં નારાયણ ઋષિ બધું બોલવા માંડ્યા કે તમારે અમારી સહાયની હું જરૂર હોય. તપસ્યા કરવી, તીર્થયાત્રા કરવી, યોગ સાધવો કે યજ્ઞ કરવા, એ બધા સાધન આપને હું ફળ દે, એ બિચારા તમને હું ફળ દે. હે અમે તમને હું સહાય કરીએ, સૌના કર્મ ફળ પ્રદાતા તો આપ જ છો, તે આપ આજે સાક્ષાત પ્રગટ થયા. નારાયણ ઋષિ સર્વાવતારી સ્વામી નારાયણનો મહિમા કેટલો બધો સમજે છે, એ આજ આપ પ્રગટ થયા છો. તમારે તપ કરવાની હું જરૂર, યાત્રા કરવાની હું જરૂર, એ બધા હું વળી તમારું હારું કરી દે. હે
तुम्हारी कृपा से अनंत ब्रह्मांडा, तुम्हारी कृपा से अनंत ब्रह्मांडा प्रफुल्लित हो रहे है प्रचंडा,
प्रफुल्लित हो रहे है प्रचंडा
ताकि न तुमको मोट प्लेशा,
ताकि न तुमको मोट प्लेशा
बरनी रूप धरे अब ऐसा,
बरनी रूप धरे अब ऐसा,
बरनी रूप धरे अब वेशा,
बरनी रूप धरे अब वेशा
कोई की मोटप न तुमको बढ़ावे,
कोई की मोटप न तुमको बढ़ावे
तुम्हारी मोटप सबको निभावे,
तुम्हारी मोटप सबको निभावे
ऐसे हम जानत है तुमको,
ऐसे हम जानत है तुमको
राजी करन तुम आए हो हमको,
राजी करन तुम आए हो हमको,
राजी करन तुम आए हो हमको हे सर्वावतारी पूर्ण पुरुषोत्तम नारायण आपनी कृपा ने आधारे ज अनंत ब्रह्मांडो अत्यधिक प्रफुल्लित थई रह्या छे। अनंत ब्रह्मांडो जे प्रफुल्लित छे एनु कारण आप छो, यदि आप नहीं होता तो कुछ भी नहीं होता। आपने कारणे छे आ बधुं अने तेने लीधे आपमां लेश मात्र पण मोटाई नथी। अनंत कोटी ब्रह्मांड ने लईने तमारी काई मोटाप नथी, तमे तो तमे छो, तमारे लईने बधानी मोटाप छे, आ बधाने लईने तमारी मोटाप कंई नथी। आपे तो अत्यारे सर्वोत्तम वर्णी वेश धारण कर्यो छे, बीजामां रहेली मोटाई आपने काई आगळ वधारती नथी, पण आपमां रहेली मोटाई हवने निभावे छे, हवने आधाररूप छे, हवने आगळ वधारे छे। અમે આપને આ રીતના મહાન સમજીએ છીએ, અત્યારે તો આપ અમને રાજી કરવા માટે જ પધાર્યા છો। આ બધી વાતની પાછળ એક જ સૂર છે કે સર્વનું કારણ સર્વોપરી, જે કોઈ એક પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ કહેવાય છે એ તમે છો। વાતમાં હોહરવો આ એક તાર આવ્યો આવે છે, ગમે તે રીતે વાત કરે પણ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આપ સર્વોપરી સર્વ કારણ પુરુષોત્તમ નારાયણ છો, અમને રાજી કરવા આજ અહીં આવ્યા છો। આ રીતે આપની મોટે અપાર છે, આપ સમર્થ હોવા છતાં પોતાનું ધાર્યું કરતા નથી, સમર્થ હોય ન કરત નિજ ધારા, તમે તમારું ધાર્યું કરતા નથી। એ વિનોદ કરત દોઉ દેવા બ્રહ્માદિક કું અકલ અભેવા, આપ સમર્થ હોવા છતાં પોતાનું ધાર્યું નથી કરતા, હવનું ધાર્યું કરો છો। સમર્થ માણસની આ એક વળી સામર્થ્યમાંય મોટી સામર્થ્ય કે હવનું ધાર્યું કરે, સમજાણો। નાના માણસોને આ સામર્થ્ય હોતું નથી, મોટા માણસ એટલા મોટા થઈ શકે છે કે જેટલાનું તે ધાર્યું કરી શકે છે, નાના માણસ એટલા નાના હોઈ શકે છે કે જેટલાનું તે ધાર્યું કરી શકતા નથી। કોઈનું ધાર્યું ન કરી શકે તે કોઈને મન મોટો ન હોઈ શકે, લાખો લોકોનું મનગમતું ને એમનું ધાર્યું કરી શકે છે તે લાખો લોકોમાં મહાન અને પૂજનીય અને વંદનીય હોઈ શકે છે, થઈ શકે છે, રહી શકે છે, કેમ જે તે બધાનો દાસ થઈને હવનું મનગમતું પ્રેમથી કરી શકે છે। જ્યારે ઓલો નાનો હું કવિ ધાસું
મેં ધાર્યું એ જ પાકું, આમ જ હું તો રહેવાનો ને આમ જ હું તો કરવાનો, મને ઓલ્યું ફાવે જ નહીં, એમ હું રહી શકું જ નહીં, મારાથી થાય જ નહીં. પત્યું તારે એ નાનો નાનો રહેવાનો, કોઈને ભળી શકે નહીં, કોઈને સાથે લઈ શકે નહીં, જરાય મનગમતું મૂકી શકે નહીં, ધાર્યું જ નકરું કરવું એને કોણ મોટો માને, એને કોણ સમર્થ માને. સામર્થ્ય જ આ છે, હવનું ધાર્યું કરી શકો એ જ સમર્થપણું છે. લોકો એને નિર્માલ્યતા માને છે. બધાને ગમે એમ આપણું જીવન બનાવવું એ જ સાચી શ્રેષ્ઠ સામર્થ્ય છે. આ દુનિયામાં હવ માણસો પોતાના સંકલ્પો જેમ હોય એમ જીવે છે, અને રહી જ નથી શકતાને સંકલ્પ થાય એટલે એમ કરે જ રહે. જ્યારે મોટા જે હોય છે તે પોતાના મનને સંકલ્પને જીતીને સૌનું ભલું થાય એમ સૌમાં ભળીને સૌથી નાના થઈને સૌના સુખ માટે જીવતા હોય છે, માટે તે બહુ મોટા હોય છે. અને એમ જીવે એ જ બહુ મોટા થાય છે. આ સમર્થ હોવા છતાં પોતાનું ધાર્યું કરતા નથી કે લ્યો. આ રીતે બંને દિવ્ય સ્વરૂપો વિનોદ કરતા હતા, સમજાણું, નારાયણ અને નીલકંઠ વિનોદ કરતા હતા. આ રહસ્ય તો બ્રહ્માદિ દેવોને માટે પણ અગ્નિય છે, અભેદ્ય છે. બોલો, એસે વિનોદ કરત દઉં દેવા બ્રહ્માદિકુ અકલ અભેવા. બ્રહ્માદિક પણ આમાં કળી ન હકે. શ્રી હરિભદ્રિકાશ્રમમાં પધાર્યા એમ જાણીને અન્ય ખંડોના દેવતાઓ પણ શ્રીહરિના દર્શન કરવા માટે ત્યાં આવવા લાગ્યા. તે દેવતાઓએ ઘણી પ્રાર્થના કરી, બહુ પ્રેમથી પૂજા કરી, અપાર ફૂલોના હાર લાવીને ઘણા હેતથી શ્રીહરિને પહેરાવ્યા. નારાયણ દેવની સાથે તે બદ્રીવનમાં ઘનશ્યામ શ્રીહરિએ 3 માસ પર્યંત ભોજનમાં અનાજ લીધું નહીં. સુખધામ મહાપ્રભુએ નિત્ય ધ્યાન સ્મરણ કરતા કરતા તપસ્યા કરી. બદ્રિકા આશ્રમમાં નરનારાયણ ઋષિની સાથે અન્ન લીધા વિના તપશ્ચર્યા જ કરી 3 મહિના સુધી. દયાના નિધિ અને સમગ્ર સુખોનું મૂળ આવા શ્રીહરિ ભક્તોને માટે તો કલ્પતરુ અને ચિંતામણી સમાન છે. તે પ્રમાણે દર્શન ચરણ સ્પર્શ અને ધ્યાન દ્વારા ત્યાંના મુનિઓને ઘણું સુખ આપ્યું. મહારાજે દર્શન આપ્યા, ચરણ સ્પર્શ આપ્યા અને ધ્યાન દ્વારા ઘણું બધું સુખ આપ્યું. જેના હૃદયમાં જેવી ભાવના હોય તે પ્રમાણે બધા મુનિઓ રોજ આવીને શ્રીહરિની પૂજા કરતા, ભગવાન પૂજા કરવા દેતા, ઓલ્યાનું ભલું થાય ને એટલે. અને શ્રીહરિ પણ નારાયણ ઋષિની આગળ યુગને અનુસારે વર્ણ અને આશ્રમોના ધર્મો અંગે પ્રશ્ન પૂછતા હતા અને તેઓ તે ધર્મની બધી રીત બતાવતા હતા. આવી બધી ચર્ચા અને સત્સંગ હાલતો હતો. નીલકંઠ વર્ણી નારાયણ ઋષિને પૂછે ત્યારે આ કલયુગમાં કેવી રીતના ધર્મ હોવા જોઈએ. નારાયણ ઋષિ કે આવું હોય તો સારું થાય. નારાયણ ઋષિએ સર્વ અવતારોનું જે કારણ છે તેની વાત કહી અને કહ્યું કે વ્યાસ આદિ અનંત મુનિઓ થયા છે અને તેમણે લખેલા ગ્રંથો પણ અપાર છે. છે ભાઈ છે, એક એક ગ્રંથમાં અનંત પ્રકારની પૃથક પૃથક રીતો કહી છે અને તેમાં પણ પરમ પ્રેમ રસથી ભિન્ન ભિન્ન બધી રીતો કહી છે, વાતો છે. પણ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, કહેવાનું તાત્પર્ય એટલું છે. માનવ સમાજમાં સૌની એક સમાન રુચિ હોતી નથી, એટલા માટે તે એક જ વિષયને અનેક પ્રકારે શાસ્ત્રોમાં કહ્યો છે. જેવો જે અધિકારી હોય તે વિચારીને તેને માટે વાત કરી હોય છે. સૌને નિયમમાં રાખવા છે એટલા માટે અનેક પ્રકારની રીતો બતાવી છે. મનુષ્યની ભૂખ ટાળવા માટે અનેક જાતનું અનાજ કરવામાં આવ્યું છે. પ્રત્યેક અન્નનો સ્વાદ ભિન્ન ભિન્ન છે. જેવો અધિકારી હોય તેવા રૂપ અને રસ આદિ વિષયોનો તે ઉપભોગ કરે છે. આ રીતે જ દાખલો દીધો, આ રીતે જ સમજણીની બાબતમાં પણ અનંત પ્રકાર છે. જે બુદ્ધિમાન હોય તે વિચારી જુએ છે, અને બુદ્ધિહીન હોય તે તો જ્યાં ત્યાં બંધાઈ જાય છે. બુદ્ધિમાન હોય એ જ સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ શ્રીહરિને સમજી શકે છે. બાકી અનેક ઉપાસનાની રીતિઓ, અનેક બીજી ત્રીજી બાબતો ગ્રંથોમાં વિધવિધ રીતે વર્ણવવામાં આવી છે. આખરે તો એ અંત્યહોના કલ્યાણ માટે જ છે, પણ એમાંથી સર્વોપરી ઉપાસના અને સર્વોપરી વાત ને સર્વોપરી રીતને પકડી લે એને ડાયો ને બુદ્ધિશાળી કહેવાય. બધાયનું કામ નથી, બીજા તો જ્યાં ત્યાં બંધાઈ જાય છે. તેહી કારણ તુમ અવતારા, તેહી કારણ તુમ અવતારા, ધર્મ કુલ મે અવહી ધારા, ધર્મ કુલ મે અવહી ધારા, તામે દ્વિજ કુલ ઉત્તુંગા, તામે દ્વિજ કુલ ઉત્તુંગા, તુમારે જો કરે અબ સંગા, તુમારે જો કરે અબ સંગા, તેહી કારણ તુમ અવતારા, તેહી કારણ એટલા માટે આપે અત્યારે સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ વર્ણની અંદરના ધર્મકુળમાં અવતાર ધાર્યો છે. તેમાં પણ અત્યારે જે આપનો પ્રસંગ સંપર્ક રાખશે તેનું સંસારનું દુઃખ ટળી જશે. ભવદુઃખ ટાળવા માટે બીજો કોઈ ઉપાય નથી. ઉપાય અર્થાત સાધન કર્યા વિના કોઈને અભિષ્ટ ફળ મળતું નથી. બોલો, સાધન તો હવને કરવા પડે. મનુષ્ય દેહ કુપાય કે જન્મ મરણ દુઃખ જોત, બુદ્ધિમાન મે ઉત્તમ તેહી ઓર સબ જન્મ બિગોત. સર્વોત્તમ મનુષ્યના જન્મને પામીને પણ જેને જન્મ અને મરણના દુઃખને વેઠવું પડે છે તેની કિંમત છે, એવા બુદ્ધિ વિજ્ઞાનની કિંમત છે. બુદ્ધિમાનોમાં પણ સર્વોત્તમ એ જ છે કે જે મનુષ્ય જન્મ પામ્યા પછી સંસારના પ્રવાહનો જ અંત લાવી દે. મનુષ્ય જન્મ ન મળ્યો હોય ને સંસાર જન્મ મરણ ચાલુ રહે તો ઠીક મારા ભાઈ, પણ મનુષ્ય જન્મ મળ્યા પછી જો જન્મ મરણ ચાલુ રહે તો એને જન્મ વગાડ્યો કહેવાય, બગાડી નાખ્યો કહેવાય. માનવ અવતાર મોક્ષના સાધન રૂપ મોંઘો ચિંતામણી જેવો આ દેહ એને હાવ વ્યર્થ ગુમાવ્યો, જન્મ આખો નકામો કર્યો. અદભુત વાત કરી. મનુષ્ય જન્મ મળ્યા પછી જન્મ મરણ ચાલુ રહે એ તો બહુ મૂર્ખાઈની વાત કહેવાય. આ મનુષ્ય જન્મ ન મળ્યો હોય તો પછી જન્મ મરણ ચાલુ રહે એ તો ચાલુ રહે, કેમ કે ક્યાંથી કલ્યાણનું સાધન કરવું? અને સાંભળો તો ખરા, મનુષ્ય જન્મ મળ્યો હોય, સત્સંગ મળ્યો હોય, સારા જોગમાં હોઈએ, આવા માહોલમાં હોઈએ, અને તોય ભગવાનનો સંતનો સમાગમ કરી નિર્માની થઈને સર્વે વાસના ટાળીને ભગવાનમાં જ બધી વૃત્તિઓ રાખીને પોતાના જીવને મહામુક્ત ન બનાવીએ, કેટલા બધા મૂર્ખ ગણાઈએ. હે, તો કેટલા બધા મૂર્ખ ગણાઈએ. હવે જો આપણે જન્મ મરણ ચાલુ રહે તો અકલ વિનાના, બુદ્ધિ વિનાના, જ્ઞાન વગેરેના ભોટના ભોટ ગણાઈએ, હાવ મૂર્ખ ગણાય. બોલો. ચક્રવર્તી ભય કાય ક્યા ભય દેવતનુ જ હોય,
ચક્રવર્તી ભય કાય ક્યા ભય દેવતનુ જ હોય,
અરે મોક્ષ નકીન ઉપાય ચિંતામણી દેહ સો ડાર દઈ,
મોક્ષ નકીન.
અરે ભાઈ, ચક્રવર્તી રાજા થયા કે મોટા દેવ થયા કે દાનવ થયા, એનાથી હું વળ્યું. જો તેઓ મોક્ષના ઉપાય કરતા નથી તો માનો તેમણે ચિંતામણી સમાન આ દેહને ફેંકી દીધો, ગટરમાં ફેંકી દીધો, વિષય રૂપી ગટરમાં, હગાવાલા રૂપી કતલખાનામાં આ દેહને કાપ્યો એને. ચિંતામણિ પોતાના ઘરમાં જ પડ્યો છે, પણ અજ્ઞાનીને એની ખબર નથી, તેથી તે રાગ થઈને ઘેર ઘેર ભટકે છે ને ભીખ માંગે છે.
ચક્રવર્તી ભય કાય ક્યા ભય દેવતનું જ હોય,
ચક્રવર્તી ભય કાય ક્યા ભય દેવતનું જ હોય.
અરે મોક્ષ નક્કી ન ઉપાય, ચિંતા મની દેહ સો ડાર દઈ,
મોક્ષ નક્કી ન ઉપાય, ચિંતા મની દેહ સો ડાર દઈ,
ચિંતામણી દેહ સોડાર દઈ.
માટે મનુષ્ય જન્મ મળ્યા પછી મોક્ષ મેળવી લેવો પડે, આઈ વજન છે. સ્વામિનારાયણ ભગવાનનું હર હંમેશા વજન આવી રહ્યું, કોઈ ગમે તે માને, પણ મહારાજના કરાવેલા શાસ્ત્રો મોક્ષ ઉપર, ભગવત પ્રાપ્તિ ઉપર જેટલું વજન દે છે એટલું તો કોઈ વાત ઉપર વજન દેતા નથી. અને બાકીના બધા બીજા માણસો જે લેખકો છે, વિચારકો છે, એની વાત આમ જોવો તો ઝીણી બુદ્ધિ તો બાપા માથું ડોલાવી દે એવી, પણ એનું વજન જીવના મોક્ષ ઉપર હોતું નથી. ભૌતિક વિકાસ અને બીજી બધી વ્યવહારિક લૌકિક બાબત ઉપર એ લોકો ઝળુંબી જતા હોય છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન મોક્ષ શબ્દ આવે ની આંખ ટીંગાઈ જાય. મહારાજને સૌથી વાલા વધારે પોતાના અનાજી મુક્તો, અને પછી વાલા એને મુમુક્ષુ કે જે મુક્ત થવાની કોશિશ કરે છે. આપણને બધાને ભગવાન બહુ વાલા નથી, ને મુક્તો પણ બહુ વાલા નથી, અને મુમુક્ષુ પણ બહુ વાલા નથી. આપણી થોડી મૂર્ખાઈ છે, આપણને આ ત્રણ સિવાય બીજે ક્યાંક ક્યાંક થોડું ઘણું ગમે છે ને હેત રહે છે, ને આમ કરવું ને તેમ કરવું એવા તાન રહે છે. માટે જેમ જેમ ભગવાન સ્વામિનારાયણનું જ્ઞાન આપણને હજી થયું કહેવાય નહીં. ચિંતામણી પોતાના હાથમાં છે ભાઈ, આ મનુષ્ય દેહ છે ને ચિંતામણી છે, આમાં તમે જે ધારો ને તે કરી શકો છો, બદ્ધમાંથી મુક્ત થઈ શકો છો, સામાન્યમાંથી મહાન થઈ શકો છો, આમાં તો જે ધારો તે કરી શકો. કેમ જે મનુષ્ય દેહ ચિંતામણી છે, મનુષ્ય દેહ અત્યારે તમારા હાથમાં છે, ચિંતામણી તમારા હાથમાં છે. આમ તો કોઈએ આપણે ચિંતામણી ક્યાંય ભાળ્યો નથી કે આ ચિંતામણી, પણ આપણો જે મનુષ્ય દેહ છે ને એ જ ચિંતામણી છે એમ માનો. ચિંતામણી મળી જ ગયો છે માનો, આપણે ચિંતામણી વિનાના નથી. આ દેહ જ ચિંતામણી છે અને એ આપણને પ્રાપ્ત છે. માટે આજે આપણે જે ધારીએ તે થઈ શકે એમ છે. મોક્ષ કરવો હોય તો મોક્ષ થાય, ને નરકમાં ગરવું હોય તો નરકમાં જવાય, સારા કર્મ કરવા હોય તો સારા થાય, નબળા કરવા હોય તો નબળા થાય, સારા વિચારો કર્યા કરીએ તો સારા થાય, નબળા વિચારો થાય એવું જોયા કરીએ ને એવું સાંભળ્યા કરીએ તો નબળા વિચારો જ થાય, નરકમાં જ જવાય. ધામમાં જવું હોય તો ધામમાં, ને ગામમાં જવું હોય તો ગામમાં, સુધરવું હોય તો સુધરાય, ને બગડવું હોય તો બગડાય, બધું આપણા હાથમાં છે આજ. પણ પાપ કરતી વેળાએ જીવને હૂજ્યું નહીં, હૂજતું નથી, ભાન રહ્યું નહીં, અરે ભાઈ રહેતું નથી, અધર્મ કરીને તેમાં ધર્મ માનતો રહેશ પાછો. કર્મના ફળ માટે ક્યારેય આગ્રહ રાખવો નહીં ભાઈ, સાંભળો, કર્મના ફળ માટે ક્યારેય આગ્રહ રાખવો નહીં હો, કારણ કે ઋતુ વિના ફળ આવતા નથી. ઘણા માણા વળી આજ પાંચ માળા ફેરવે ને કાલ તરત પાછા ફળની રાહ જોવે કે કેમ મને માળાનું ફળ મળ્યું નહીં, યાત્રાનું મળ્યું નહીં, પુણ્યમ ભરી એનું રસોઈ દીધી, એનું દાન કર્યું, એનું સેવા કર્યું, એનું ફળ કેમ મળતું નથી. હેઠો બે, તું ઈચ્છી એ પ્રમાણે ન મળે. હે હા, ઋતુ વિના ફળ આવતા નથી. આજ ગોટલું ઘાલીને કાલ કેરીઓ વીણમાં ટોપલો લઈને ઉપાડ્યો, ઉગ્યું જ ન હોય હું કેરીઓ વીણ. જે સમયે જેમ થતું એમ જ થાય. પરમાત્માના હાથમાં આખું જગત છે, કોઈના હાથમાં નથી. જીવ તો બધા ઉતાવળા બહુ, શાંતિ નામે સાંટો ન મળે કોઈ નહીં. અરે ભાઈ, ઝાડ ઉપર ફળ આવ્યું એના જ શું, કાચું ફળ કામમાં આવતું નથી. કાચા ફળની પણ જાળવણી કરવી જોઈએ, જાળવણી વિના તો તે પાકતું નથી. એમાં પણ વૃક્ષની જાતિ જોવી સમજવી જોઈએ. આંકડાના કે ધંતુરાના ફળ ફૂલમાં મોહ પામવું નહીં. આપ તો સમર્થ છો એટલે આપના માટે હું નથી કહેતો હો નીલકંઠ વર્ણી, હા જનસાધારણને માટે વાત કરું છું. આપ જે ચાહો તે કરી શકો છો, આપની સામે હું કોઈ દાવો કરતો નથી. આપની કાર્ય પદ્ધતિ સૌથી જુદી જ છે. આપ જે કરશો તે સૌને ગમશે જ. હું સામાન્ય માણસને માટે આ વિચાર રજૂ કરું છું. જો તે સમજે તો તેને આગળ ઉપર દુઃખ ન આવે. બીજાને માટે સુખની વાત કરવા જઈએ તેમાં આપણને પોતાને પણ ઘણું દુઃખ આવી શકે છે. બોલે અવળું લેન વાહે થાય તો આવી શકે કે ન આવી શકે દુઃખ? તો બીજાના સુખ ખાતર વાત કરતા હોઈએ પણ એમાં ક્યારેક અંટાઈ મરીએ આપણે હોય તેને. પરિણામે જે વાત સુખરૂપ થાય તે જ વાત કરવી જોઈએ. પરિણામે જે વાત સુખરૂપ થાય એવી હોય તે જ વાત કરવી જોઈએ. વાત સારી હોય, આશય સાચો હોય, પરંતુ એન્ડમાં જે વાત આપણી કરેલી આપણને જ દુઃખ દેવાની થાય કે કાં તો જે કરવા જાતા હોય એ ન થાય ને ઊંધું થતું હોય તો તે વાત જ ન કરાય. પરિણામે સુખ આપે એવી જ વાત કરવી જોઈએ. જે બાબતમાં ક્યારેય સુખ મળે જ નહીં તે બાબતમાં બુદ્ધિમાન સજ્જને પ્રવેશ કરવો જ નહીં, એન્ટ્રી જ ન મારવી. સમજી જવું જોઈએ કે આમાં સુખ થાય જ નહીં. ડાયા ન્યા પગ દેવાય જ નહીં, ગાંડા ભલ ન્યા ઠેકડા દેતા. જીતનો જાકુ હોય અધિકારા, તાકુ તીતનો કરના વિચારા. વિચાર કરે બિન કરત હે કેહું, બહુત ફજેતી હોવત તેહું. જે બાબતમાં જેને જેટલો અધિકાર હોય તેને તે બાબતમાં તેટલો જ વિચાર કરવો. અધિકાર બારો નહીં, અધિકારથી ઓછો નહીં. જે બાબતમાં જેનો જેટલો અધિકાર હોય તેને તે બાબતમાં તેટલો વિચાર કરવો જોઈએ. વગર વિચારે જે કામ કરે છે તેની ફજેતી ઘણી થાય છે, અને અધિકાર વિના જે લઈ મંડે છે એને હેરાનગતિ બહુ થાય છે. બ્રહ્મા શંકર અને નારદ જેવામાં પણ હે પ્રભુ આપના આશ્રય સિવાય કાંઈ સામર્થ્ય આવતું નથી બોલો એવામાં નહીં. કેટલાય યુગ વીતી ગયા છતાં હજુ સુધી તેમના કલંકની વાતો સર્વત્ર થયા કરે છે. બોલો બ્રહ્માંડ શંકરને નારદની યુગો થઈ ગયા તો એમની વાતો હજી થયા કરે છે. આપની કૃપા વિના એમનામાંય કાંઈ આવતું નથી. ઓર કલંક અનત હે નારી સમ નહીં કોઈ, તામે ત્યાગી કો અધિક વિચારી રખના જોઈ. બીજા ઘણી જાતના કલંક છે પણ નારીના જે હું બીજું કોઈ કલંક નથી. બધાયને આ નડે 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 એમાં ત્યાગીને તો ઘણું મોટું કલંક લાગે, માટે તે બાબતમાં વિચાર રાખવો જોઈએ. નારાયણ ઋષિ ભગવાન નીલકંઠને કહે છે, પાછા કહેતા જાય છે કે આ તમારા હારું હું નથી કહેતો, આ જનસાધારણને માટે કહું છું. તમે જ્યારે ધર્મ સ્થાપનની વાત જ કરો છો ત્યારે એવો ધર્મ છાપજો કે જીવમાં ગ્રંથિ રૂપે જે નારી પ્રત્યે નરને ખેંચાણ છે અને નરને નારી પ્રત્યે ખેંચાણ છે એ ટળી જાય, અને એ ગંધ ચિત્તમાંથી ન જાય તો અક્ષરધામમાં જીવ ક્યારેય પુરુષોત્તમની સેવામાં રહી શકે નહીં. એ ગંધ તો ઉડાડવી જ પડે. સબકો કલંક લગત આકાશ કુન લેશ, બધાને કલંક લાગે પણ આકાશને લેશ કલંક લાગતું નથી. જેમાં ભોગની વાસના નથી તે આકાશ જેવા છે. આકાશની માફક જે વિશેષ અસંગ રહે છે તે નિષ્કલંક રહે છે. ભોગ બુદ્ધિ જા માહી, કલંક જાનનો તીતનો તેહી. જેમાં ભોગ બુદ્ધિ જેટલી હોય એટલું એને કલંક લાગે છે. જો ભોગબુદ્ધિ નથી તો એ તો આકાશ જેવો છે, એને કોઈ કલંક લાગતું નથી. પણ ભોગ બુદ્ધિ વાળાએ સદાય સાવધાન રહેવું, સુરત રાખવી. અસાવધાનને ક્યારેક કલંક લાગે જ. હવે સૌને માટે એક સીધી વાત કરે છે કે આવી બધી બાબત સમજાય ન સમજાય તો એક વાત પકડી રાખો, શું?
ઈશ્વર આજ્ઞા જોઉં તામે નહીં હે કલંક કહું,
ઈશ્વર આજ્ઞા જોઉં તામે નહીં હે કલંક કહું,
અરે નિષ્કલંક નર સોઉં કાલ માયા જમ ડરન તેહિ,
નિષ્કલંક નર સોઉં કાલ માયા જમ ડરન તેહિ,
અરે કાલ માયા જમ ડરન તેહિ,
કાલ માયા જમ ડરન તેહિ.
શું એ વાત છે? તો પરમેશ્વરે બાંધેલી ધર્મ મર્યાદામાં જે રહે છે તેને કોઈ પણ કલંક લાગતો નથી. પછી ભલે ને તે આકાશ જેવો શુદ્ધ ન હોય, એના અંતરમાં થોડી ઘણી ભોગ બુદ્ધિ પડી હોય, પણ ભગવાનની બાંધેલી મર્યાદામાં રહે તો ક્યારેય કોઈ કલંક લાગતું નથી ને કોઈ દુઃખ આવતું નથી ને આજ્ઞા પાળનારાને તો ભગવાનના જેવું સુખ વર્ત્યા કરે છે. માટે મનને ઇન્દ્રિયોને ઠમઠોરીને પરમેશ્વર પરાયણ રાખવા, મન ફાવે ન્યા ઇન્દ્રિયોને મનને જાવા દેવા નહીં. દંડી કોલેન ગોવાળ જેમ ગાયું વાહે રહે ને એમ આપણે આપણા ઇન્દ્રિયો અંતકરણ વાહે ખડે પગે દંડી કોલેન ઊભા રહેવું પડે. વિચારનો દંડીકો હા આવા સંકલ્પ કેમ કરે, અરે ન્યા ક્યાં જોયું, અરે આમ ઇન્દ્રિયો અંતકરણને કંટ્રોલમાં લેવા સારું જાગતા રહેવું જોઈએ. ઇન્દ્રિય અંધકરણની વૃત્તિઓને પરમેશ્વરમાં જ રાખતા રહેવું જોઈએ. ભગવાન સિવાયના અન્ય આકારમાં એ વૃત્તિઓ જો જાય લોભાય તો બહુ ભૂંડું થાય. સર્વમાં પરમેશ્વરનું દર્શન કરવું જોઈએ. એક ભગવાનનો જ આકાર સત્ય છે. ભગવાનના આકારનું ધ્યાન કરીને ભગવાન જેવા આકારને પામેલા મુક્તોનો આકાર સત્ય છે. બાકીના બધા આકાર કાળે કરીને નાશ થનારા છે, તુચ્છ છે એમ માનીને એક પરમેશ્વરની મૂર્તિમાં આપણા ચિત્તને જોડવું જોઈએ. આ અભ્યાસ હરદમ રાખવો જોઈએ. એક પણ દમ આ અભ્યાસ વિનાનો ન જવો જોઈએ. હરદમ, દમ એટલે શ્વાસ, હરદમ આ અભ્યાસ રાખવો જોઈએ. પરમેશ્વરની બાંધેલી મર્યાદામાં આજ્ઞામાં જે લોકો રહે છે તે નિષ્કલંક રહે છે, તેને કલંક લાગતું નથી, તે મનુષ્ય નિષ્કલંક કહેવાય છે. અને તે મનુષ્યને માયાકાળ તથા જમદૂતનો ભય પણ રહેતો નથી. આજ્ઞાની તાકાત જો. એ ભાઈ, એ મનુષ્યને માયાકાળ તથા જમદૂતનો પણ ભય રહેતો નથી તો અન્ય સામાન્ય મનુષ્યનો કે રાજાનો કે લોકોનો કે બીજા ત્રીજા પોલીસનો કે કોઈનો ક્યાંથી રહે? હે, ભગવાનની આજ્ઞામાં રહેનારાને તો કાળનો કે જમદૂતનો કે પરમેશ્વરની શક્તિ માયાનો ભય નથી રહેતો. આજ્ઞા પાળનારાની જોવો તો ખરા નિર્ભયતા. હવે એ બીજા કોઈ ચીજ એનો બીવે. અને જે માણસ ભગવાનની આજ્ઞા બારો જાય છે એ તો તણખલાથી બીવે, સામાન્ય માણસથી બીવે, રાજાથી બીવે, પોલીસથી બીવે, વકીલથી બીવે, કોર્ટથી બીવે. આજ્ઞા લોપનારાને ફડફડ ફડફડ જ થાય. આજ્ઞામાં રહેનારો તો હંમેશાને માટે ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે નિર્ભયપણે પરમેશ્વરની ભક્તિ કરતો રહે, સત્સંગ કરતો રહે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના દ્વિતીય પૂર્વમાં શ્રી નારાયણ ઋષિએ જીવના મોક્ષની વાત કહી એ નામે 19મો તરંગ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય.